நமோதுவைசௌரியந்தானம் நமோதுவைசௌசிதானம் நமோதுவைசௌராயிரியானம் நமோதுவைசௌஜாயனம் நமோதுவைசௌத்ரிகாலவர்த்தி சாவணம் ஓம்காரமிந்து சயுக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோக்ஷதம் செய்யுங்காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் கௌதமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோச மங்களம் நமா சுமதி சாராய் சுவானம் பூத்தியாசாஸ்தி சிக்ஸோவாய் பவாய சர்வாய்
દ્રષ્ટિનો ધ્યેય વિષય એમાં બે ભેદ પડતા નથી કે આ સંસાર અવસ્થા કે મોક્ષ અવસ્થા એ તો પર્યાય નહીં નો વિષય છે. એક રૂપ આત્મા જેવા ચિત્ત ભગવાન છે તેવો જ આત્મા અનાદિ છે એ વાત અહીંયા અન્વયાર્થ અને ટીકામાં બહુ સરસ છે. યાદ્રશા એટલે જેવા સિદ્ધાત્મનમ સિદ્ધ આત્માઓ છે તેવા ભવ આલીના એટલે ભવલીન જીવો, ભવલીન જીવો ભવની પર્યાયમાં લીન થતા તે જીવો સંસારી સિદ્ધાત્માઓની માફક જન્મ જરા મરણ રહી છે અને આઠ ગુણોથી અલંકૃત નામ શોભિત છે. ટીકા. શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે શુદ્ધ દ્રવ સ્વભાવ એક જ પ્રકાર શુદ્ધ ભાવ એમાં વળી સિદ્ધપણું કે સંસારીપણું બે ભેદ ગૌણ કરી નાખીને સંસારનો પર્યાય વર્તે છે છતાં તેને ગૌણ કરીને અભૂતાર્થ કરીને વ્યવહાર કરીને એ નથી અને સિદ્ધની પર્યાય પ્રગટ નથી છતાં શુદ્ધ દ્રવ્યાર્થિક દ્રષ્ટિએ એ બધા આત્મા એક જ્ઞાયક મૂર્તિ શુદ્ધ ભાવના પિંડ છે એમ અહીંયા વર્ણન કરે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક લઈના અભિપ્રાયે શુદ્ધ દ્રવ્યને જે જ્ઞાનનો ભાગ લક્ષમાં લે તેવા જ્ઞાનના અભિપ્રાય આશયે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત નહીં હોવાનું આ કથન છે. બેમાં કાંઈ જરીએ તફાવત કેમ કે દ્રષ્ટિના જોરમાં શુદ્ધ ભાવમાં ભેદ જ પાડતો નથી કે આ સંસાર વ્યય કરીશ ને સિદ્ધ પદ ઉત્પન્ન કરીશ એ બે દ્રવ્યાર્થિક નયના દ્રષ્ટિના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિના ધ્યેયમાં એ બે ભેદનો સ્વીકાર નથી. સમજાણો કાંઈ એક રૂપ ચિદાનંદ જો એ તો જ્ઞાયક કહો કર્મબદ્ધ કહો દ્રવદ્રષ્ટિ કહો સિદ્ધ જેવો આત્મા કહો બધું એક પ્રકારનો એ જ્ઞાયક ચૈતન મૂર્તિ શુદ્ધ અનાદિ અનંત શુદ્ધ નિરાકુળ આનંદ કંદ એ દ્રષ્ટિમાં ધ્યેયમાં ધ્રુવતા છે સ્વભાવ છે તેને મુક્તિ ઉત્પન્ન કરીશ સંસારનો વ્યય કરીશ એવું સ્વરૂપમાં નથી. એ તો સિદ્ધ જેવો જ અનાદિ સંસારી જીવો અને મુક્ત જીવોમાં કાંઈ પણ થપાવત જરીએ નહીં હોવાનું આ કથન છે. ઘણો સરસ અધિકાર છે. જુઓ હવે કે છે પહેલો અધિકાર તો એ લે છે કે સિદ્ધ પણ કેમ પ્રાપ્ત કર્યું, સિદ્ધ કેવા કેમ પ્રાપ્ત થયા, એ સિદ્ધ જેવો આત્મા છે એમ સિદ્ધ કરવું છે ને અહીંયા જેવા સિદ્ધ છે એવા સંસારી એમ સિદ્ધ કરવું ત્યારે હવે સિદ્ધ કેમ પ્રાપ્ત કર્યું, સિદ્ધપણું પરમાત્માપણું મુક્તિપણું કેમ પ્રાપ્ત કર્યું એની વ્યાખ્યા કરે છે કે જે કોઈ અતિ આસન ભવ જીવો થયા, આસન ભવ જોયું અતિ આસન ભવ અલ્પકાળમાં જેની મુક્તિ થવાની લાયકાત છે એવા ભવ્યો ભવી જીવ તો છે એમાં કોઈ આસન ભવ છે અહીં તો અતિ આસન ભવ આસન નામ નિકટતા મોક્ષની પર્યાય જેને નિકટ અલ્પકાળમાં પ્રગટવાની યોગ્યતા વાળા ભવજીવો છે એવા જે કોઈ એમાં પણ ઘણા ભવજીવોમાં કોઈ અતિ આસન ભવજીવો થયા પાછા એ ભવો થયા સમજાય છે સ્વભાવનું ભાન કરીને અતિ આસન ભવજીવો થયા ભવ તો હતા આત્માનું ભાન કરીને જ્ઞાયક ચિદાનંદ આત્મા છો એનું ભાન કરી અતિ આસન ભવ જેવો થયા તેઓ એક તો ભરવી લીધા નિકટ અને અતિ આસન એટલે અતિ નિકટ. બીજી વાત, તેઓ પૂર્વે સંસાર અવસ્થામાં મુનિપણું લીધા પહેલા સંસાર અવસ્થા એને હતી, પછી એને સિદ્ધ પણ બતાવવું છે ને. સિદ્ધ થયા અને સિદ્ધ જેવી ઉપમા સંસારીને આપવી છે. કેવા? કે તે અતિ આસન ભવિ જેવો પહેલા સંસાર દશામાં સંસાર અવસ્થા હતી, ભવજીવને સંસાર પર્યાય ઉદય ભાવ હતો, રાગ દ્વેષ દયા દાન કામ ક્રોધ ઉદય ભાવ હતો. એ સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા ચિતવાળા થયા. શું કહ્યું હવે? પહેલો ઉપાય કયો? એને ઉપાય શું લીધો? કે સંસાર અવસ્થા જે આત્માની એક સમયની વિકારી પર્યાય છે, કે ઉપાધિ ભાવ છે, કે ભેદભાવ છે, એ સંસાર અવસ્થામાં સંસાર ક્લેશથી થાકેલા એ પુણ્યને પાપ કામને ક્રોધ દયાને દાન શુભને અશુભ એ ભાવોમાંથી થાક લાગેલો સંસાર ક્લેશ થયો. કોઈ નરગતિ ને ઢોરગતિના ક્લેશ એમ નહીં, આખો સંસાર ભાવ વિભાવ ભાવ ઉદય ભાવ ઉપાધિ ભાવ મલિન ભાવ એક સમયનો મલિન ભાવ એનાથી એ સંસાર ક્લેશ છે. એ શુભ ભાવો કે અશુભો જે ભાવે સ્વર્ગ મળે કે જે ભાવે નર્ક મળે એ બધો ભાવ સંસાર ક્લેશ છે. જો પહેલી શરૂઆત બતાવી, સંસાર ક્લેશ જેના હૃદયમાં એ પર્યાયમાં વિકાર ભાવ મિથ્યા ભાવ રાગદેશ ભાવ સ્વર્ગના કારણરૂપ ભાવ એ બધો સંસાર ક્લેશ ભાવ છે એમ જાણીને થાકેલા ચિત્તવાળા જેવા શરૂઆત કરી સમ્યક દર્શનની શરૂઆત. સમજાણું કાંઈ? સંસાર અવસ્થામાં એવું અંતર્ભાન થયું તો હો આ વિકાર ભાવ એક સમયનો સંસાર પર્યાય ક્લેશ છે, ક્લેશ છે, એનાથી થાક્યા, વિહામો લેવા વિષામો લેવા પ્રયત્નદાન થયા. વિષામો કહે છે ને વિશ્રામ. અહીં પાપથી થાક્યા એમ કહ્યું નથી, નરકને ત્રિજંતની ગતિથી થાક્યા એમ કહ્યું નથી. એ સંસાર ક્લેશ પુણ્યને પાપ કામને ક્રોધ દયાને દાન વ્રતને ભક્તિ જે અનંત વાર કરતો આવે છે, અનંત વાર કરતો આવે પુણ્યપાપ 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 જેમાં નવમી ગ્રીવે કે અનંત વાર ગયો જે ભાવ દ્વારા એ ભાવને આ ક્લેશ કયો છે. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી જૈન દિગંબર મુનિ અંતિમ ગ્રીવે ગયો તેના જે ભાવ પર શુકલ લેશા શુભ ભાવ પંચ મહાવ્રતના ઇઠ્યાવી મૂળ ગુણના અને દેવગુરુને શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ શાસ્ત્ર સન્મુખના ભણતરનો વિકલ્પ રાગ અને ઇઠ્યાવી મૂળ ગુણો રાગ એ ત્રણેયને અહીંયા ક્લેશ કયો છે. સમજાય છે? કાંઈ સંસાર અવસ્થામાં અતિ આસન ભવ જીવો એક સંસાર ક્લેશથી થાક્યા. અરે એ શુભ ને અશુભ શુભ ને અશુભ અનંત વાર કર્યું, એવા શુભ ભાવ પણ નવમી ગ્રીવે ગયો ત્યારે અનંત વાર કર્યા, અશુભ ભાવ પણ અનંત વાર, એ બે ભાવ એને સંસાર ભાવ કહે છે, એનાથી થાક્યા. જો સમજાણું કાંઈ? આ પહેલી સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની દશાનું વર્ણન છે, પછી મુનિનું વર્ણન કરશે અને મુનિ થયા પછી ક્યાં ભાવે સિદ્ધપદ પામશે એ ત્રણનું વર્ણન છે. આમાં પહેલા સંસાર દશામાં સંસાર ક્લેશથી એક સમયનો જે વિકાર અનાદિનો પુનપાપ આદિ એવા ક્લેશ દુઃખદાયક ભાવ છે એમાં ક્યાંય અંશે સુખ નથી એમ થાક્યા થાક્યા ક્યાં કે છે થાક્યા થક ગયા થક ગયા વિકાર ભાવ છે થક ગયા ક્યાં સમજે વિકાર ભાવથી થાકી ગયા એટલે વિકાર ભાવથી થાકેલા જ્ઞાન વાળા એના જ્ઞાનમાં વિકારનો થાક લાગ્યો. થયા થતા આમ ચિત્ત જ્ઞાન સ્વભાવ સન્મુખ વળીને જ્ઞાન આનંદ મેં હું ત્યાં વિશ્રામ લીધો. જો સમ્યક દર્શન સમ્ય જ્ઞાન, સંસાર ક્લિશથી થાક્યા અને સ્વભાવના અક્લિશમાં વિશ્રામ લીધો, એમ લીધો. શું કહ્યું સમજાણું? કાંઈ પ્રથમ શું કર્યું અતિ આસન ભવ જીવોએ કે સંસાર અવસ્થા જે ક્લેશ રૂપ પર્યાય છે એ પર્યાય બુદ્ધિથી ક્લેશ બુદ્ધિથી થાક્યા અને એવા થાકેલા જ્ઞાન વાળા ચિત્ત શબ્દ જ્ઞાન એ જ્ઞાનમાં પરથી થાક લાગ્યો અને જ્ઞાનમાં વિશ્રામ લીધો. હું જ્ઞાયક છું, ચૈતન્ય છું, એમ વિશ્રામ લીધો એને સમ્યક દર્શન ને જ્ઞાન કહે છે. સમજાણું કાંઈ? એમ નહી, આ ચિત્ત એટલે જ્ઞાન લીધું. જો અસ્થિ નાસ્તિ થી વાત છે કે અહીં સિદ્ધ જેવા સંસારી બતાવવા છે અને સિદ્ધ પદ કેમ પામ્યા એ બતાવીને તે સિદ્ધ જેવા બધા સંસારી જીવ છે એમ એની હારે તુલના કરવી છે. તો સિદ્ધ પદ કોણ પામ્યા કે અતિ આસન નકટ ભવ જીવ? કઈ રીતે? કે પૂર્વે સંસાર દશામાં સંસાર ક્લેશથી થાક લાગ્યો, વિભાવ વ્યવહાર નિમિત્ત ઉપાધિ જે કઈ દયા દાન ભક્તિ વ્રત તપના પરિણામ અનાદિથી કરતો આવે છે એ ક્લેશ ક્લેશ થાક લાગ્યો એવા જ્ઞાન વાળા, થાક લાગ્યો એવા જ્ઞાન વાળા. એટલે જ્ઞાનમાં તે થાકનો આશ્રય નથી, જ્ઞાનમાં સ્વભાવનો આશ્રય લીધેલા. ભાઈ સમજાય છે? કાંઈ એક બે પડખા બે ભાગ શુદ્ધ ભાવ અધિકાર છે ને, શુદ્ધ ભાવ ચિદાનંદ ત્રિકાળ ધ્રુવ ભાવ શુદ્ધ ભાવ નિર્મળ ભાવ વિનાયક ભાવ, એ ભાવમાં અહીંયા ક્લેશ રૂપ એક સમયનો જે પર્યાય સંસાર એનાથી થાક્યા, આ શુદ્ધ ભાવનો વિશ્રામ લીધો એટલે શુદ્ધ ભાવની દ્રષ્ટિને જ્ઞાન કર્યું. આ રીતે સમ્યક દર્શનને જ્ઞાનની વ્યાખ્યા કરી. સમજાય છે? કાંઈ જો આ સમ્યક દર્શન જે હજી પુણ્યને પાપથી લાભ માને છે એ પુણ્ય પાપથી થાક્યા નથી, થકવત નહીં હોય. જે નિમિત્ત સે લાભ માનતે હે ઓ નિમિત્ત થી થાક નથી લાગ્યો હજી એને. નિમિત્ત અનંત ચીજો પુણ્ય પાપના પરિણામ શુકલેશા નવમી ગ્રીવે કે ગયો એવી શુકલેશા જેના નવ તત્વની વિકલ્પ વાળી શ્રદ્ધા ચોખ્ખી, વિકલ્પ વાળી રાગ વાળી ભેદ વાળી શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા નીચે વિના એકલી વ્યવહાર અપાર શ્રદ્ધા અને અઠ્યાવી મૂળ નું પાલન ચોખ્ખું અચેલ નગ્ન એક વાર આ ઉભા ઉભા ચોખ્ખું એવો શુભ રાગ એ શુકલ લેશા છે. અને શાસ્ત્ર ભગવાન સર્વજ્ઞના કહેલા પરદ્રવ સન્મુખ નું લક્ષ કરીને રાગ મંદ કરીને શાસ્ત્ર નું જ્ઞાન કર્યું એવા ભાવને ક્લેશ કયો છે? સંસાર ભાવ ક્લેશ ભાવ. એ ક્લેશ નહીં પર્યાય વ્યવહાર નહીં નો વર્તમાન વિષય છે, છે ખરો નહોતો એમ નહીં પણ થાક્યા. મુખ મુખ ત્યાંથી મળ્યું ફેરવું, પર્યાય દ્રષ્ટિમાં વિકાર જે છે એની રૂચિ એનું જ્ઞેયપણું જે અનાદિથી કરતો આવે છે એ રૂચિ ફેરવી અને જ્ઞાનમાં રૂચિ કરી અને જ્ઞાનને જ્ઞેય બનાવ્યું. વર્તમાન જ્ઞાનની પર્યાયે જે ક્લેશ પુણ્ય પાપ વ્યવહાર નિમિત્તને જ્ઞેય અને રૂચિ કરીને પડ્યું હતું એ ક્લેશથી થાક્યા જ્ઞાન ખાધી અને ક્લેશથી થાકેલા જ્ઞાન વાળા થયા થતા એમ કેમ કહ્યું કે પુરુષાર્થથી કર્યું છે. જે પુણ્યને પાપમાં રોકાણો થો એ પણ પુરુષાર્થથી, ઊંધા પુરુષાર્થથી, અને એનો થાક લાગીને સ્વભાવ સન્મુખ થયો, એ પણ થાકેલા ચિત્ત વાળા થયા થતા, એટલે પરિણમન નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન નું કરી શકે એમ કહ્યું છે. સમજાનું કઈ છોડો ભાઈ, આત્મા એક સમયમાં સંસાર ક્લેશ, એક સમયમાં શુદ્ધ ભાવનો પિંડ, બે. એ સંસાર ક્લેશ પછી ગમે તે રાગ ને ગમે તે ભાવ હો, પણ એ ક્લેશમય છે, થાક્યા, એનો આશ્રય લેવો છોડ્યો, એનું અવલંબન લેવું છોડ્યું, નિમિત્તનો આધાર છોડ્યો, અને થાકેલા ચિત્તવાળા એટલે ક્લેશ સંસારથી થાકેલા જ્ઞાનવાળા એટલે તેનો આશ્રય છોડ્યું તેવા જ્ઞાનવાળા, અને જ્ઞાને સ્વભાવનો આશ્રય લીધો તેવા જ્ઞાન વાળા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ની વ્યાખ્યા થઈ. સમજાય છે? કાંઈ અનાદિ સનાતન સિદ્ધ પદ ને પામવાના ઉપાય રૂપ કારણ શું છે એની પણ સિદ્ધિ કરીને કારણનું ફળ કાર્ય સમયસાર કોણ છે એની વાત સાથે કરવા માંગે. ટીકા પોજો પદ્મોધારી કેવી રીતે કરે. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા સ્વભાવથી વિભાવથી થાક્યા એટલે કે ત્યાંથી વિહામો થાકે વિહામો લે દે. કોઈ પાંચ દસ પંદર ગૌ ચાલ્યો હોય અને થાક લાગ્યો હોય અને બેનનું કે માસીનું ઘર મળે ગામમાં, અરે બા માસી બા થાક લાગ્યો છે હવે, પણ ભાઈ ખાને હમણાં ના કેમ, હમણાં હોવા દો, મને હમણાં તો મને હોવા દો, એની ગાદી ગમે ગોદડું બધું નાખી, મને બહુ થાક લાગ્યો છે. સમજાય છે? એક વાર તો જરી કલાક બે કલાક વિશ્રામ લે, થાક લાગ્યો વિશ્રામ લે. એમ અનાદી અનંત કાળમાં પુણ્યને પાપના અનાદી પર સન્મુખ રહીને ભાવ કરે છે, એમ થાક લાગ્યો હોય, અરે રે પણ આ તો અનંત વાર કહ્યું, એ તો પર્યાય બુદ્ધિ, પર્યાય રૂચિ, વિકાર રૂચિ, નિમિત્ત રૂચિ, નિમિત્ત આશ્રય, રાધ આશ્રય, અનંતવાર થાક છે આ તો, આમાં ક્યાંય શાંતિ મળી, આમાં ક્યાંય સમ્યક જ્ઞાન દર્શન ને ચારિત્ર આનંદ મળ્યો, એમ પરનો થાક લાગીને સ્વભાવનો વિશ્રામ લીધો. આ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન મૂર્તિ છે. એક સમયની રૂચિ આમ જે જ્ઞાનની પર સામે હતી એ સ્વભાવ સન્મુખ થઈ અને થાકેલા ચિત્તવાળા થયા થતા પુરુષાર્થ પાછો કહે છે. કોઈ એ કર્યું નથી, કર્મ મંદ પીડ્યા માટે આમ થયું, સમજાય છે? એમ નથી કાળ લબ્ધિ આવી માટે આમ થયું, એ આમ કર્યું ત્યારે કાળ લબ્ધિ આવી ગઈ. જો આ શબ્દોમાં પાંચ સમવાય સમાઈ જાય છે, બધું ક્રમબદ્ધ સમાઈ જાય છે, બધું સમાઈ જાય છે. આમ અવસ્થા તરફ જે દ્રષ્ટિ હતી વિકારની, એ સ્વભાવ જ્ઞાય શુદ્ધ ભાવ માટે શુદ્ધ ભાવ અધિકાર છે ને, શુદ્ધ ભાવ, ચૈતન ભાવ, જ્ઞાયક ભાવ, કારણ શુદ્ધ જીવ, એવા સ્વભાવમાં ચિત્તવાળા થયા થતા, એવા થાકેલા ચિત્તવાળા એટલે કે સમ્ય જ્ઞાન વાળા ચિત્તવાળા થયા થતા. કોઈ એક બોલ થયો, એવા સમ્યક દર્શન જ્ઞાન સહજ વૈરાગ પરાયણ થવાથી, એવી દ્રષ્ટિને જ્ઞાન થયું છે અંતરનું, એટલે સ્વાભાવિક વૈરાગ પરાયણ, વૈરાગ પરાયણ, વૈરાગ તત્પર, રાગના અભાવમાં તત્પર, રાગના અભાવમાં તત્પર, સ્વભાવમાં તત્પર થયો, એટલે ક્રમે ક્રમે રાગમાં અભાવમાં તત્પર અસ્તિનાથી અમલી. સમજાય છે? એવા સમ્યક દર્શન અને જ્ઞાન પામેલા થયા થકા સહજ વૈરાગ, જો સહજ સ્વભાવ વૈરાગ કે હું રાગ છોડું અને પુણ્ય ઠીક છે એ અને પાપ ઠીક છે ને છોડું, કસાય મંદ કરું, એ વૈરાગ જ નથી. વૈરાગ તો પહેલી પુણ્યને પાપની રૂચિ છોડી, સ્વભાવની રૂચિ કરી, ત્યારે પુણ્ય પાપનો વૈરાગ થયો અને સ્વભાવમાં એકાગ્ર થયો, એટલે પુણ્ય પાપનો જે વૈરાગ હતો એની અસ્થિરતા ઘટવા માંડી અને સ્વભાવમાં સ્થિરતા વધવા માંડી, તેને સહજ વૈરાગ પરાયણ દશા કહે છે. ઓ સમજાય છે? કાંઈ પ્રેરણા નહીં અને આમ અસ્થિરતા, આમ કહ્યું ને સહજ ક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થતા આમ જ્ઞાન જ એવું સ્વભાવ સન્મુખ મળ્યું એટલે આ બાજુ રાગ તરફ નો સહજ વૈરાગ થયો. આમ મેં અસલી નાસી કરી, સમજાય છે? ક્લેશ થી થાકેલા જ્ઞાન વાળા થયા, જ્ઞાન વાળા થયા એટલે જ્ઞાન રાગ થી વૈરાગ પામ્યું. રાગ શબ્દ પુણ્ય પાપ વ્યવહાર નિમિત્ત બધાથી વૈરાગ પામીને આત્મા તરફ, આત્માની અપેક્ષા અને રાગની ઉપેક્ષા, પુન ઠીક વ્યવહાર ઠીક એની બધાની ઉપેક્ષા, એ ઉપેક્ષા કરતો જ્ઞાન સહજ વૈરાગ પરાયણ આત્મા થયો. જેવો આ એક મુનિ દશા લેવાની વિધિ માણસે લ્યો મુનિ પણું, લ્યો મુનિ પણું ભાઈ, સમજાય છે? કાંઈ ભગવાન પદ્મ મોહધારી દેવ મુનિપણાનું કારણ શું અને મુનિપણું શું ને એનું ફળ શું બધું આ થોડામાં વર્ણવી નાખે કે તે સહજ વૈરાગ. આમ રાગ આવ્યો ખૂબ પુનપાપ અધિકાર નહીં, આમ વૈરાગ આવે છે ને પુનપાપ નથી થતી કરતા કર્મમાં, કે પુનપાપ નો ભાવનો આશ્રય નથી એ જ વૈરાગ છે. વૈરાગ સંપત્તો, વૈરાગ સંપત્તો મૂચી, વૈરાગ સંપત્તો મૂચી એટલે પુનપાપ થી વિરાગતા છે ને સ્વભાવ થી આશ્રય છે, સ્વભાવ નો આશ્રય છે અને પુનપાપ નો આશ્રય, એનું નામ વિરાગતા છે. એવું વૈરાગ પામ્યા થતા શું કહેવાય છે? પરમાત્મ પદ સિદ્ધ પદ કેમ પમાય? એ પામેલા સિદ્ધ જેવા સંસારી છે વર્ણન કરવું છે, એ પહેલા સિદ્ધ પદ કેમ પમાય એની વિધિ, એનું વિધાન વર્ણવે છે. ઓહો, જોયું? ક્યાંય એક અંશ પણ રાગ પુણ્ય નિમિત્તનો આશ્રય ને લાભ માને તો એને થાક નથી લાગ્યો રાગ ને વિકાર ઉપર, અને સ્વભાવ જે અંતરમાં જ્ઞાન નો આશ્રય લીધો એને રાગ માંથી સહજ વૈરાગ પરાયણ, સ્વાભાવિક વૈરાગ ક્ષણે ક્ષણે સ્વભાવમાં અસ્થિરૂપ પરિણમન થાય છે એટલે રાગનું નાસ્તિરૂપ પરિણમન થાય તેને સ્વાભાવિક વૈરાગ પરાયણ કહે છે. સમજાણું કાંઈ? જ્ઞાની જ્ઞાન અને વૈરાગ સંપન્ન છે એમ જે નિર્દ્રાધિકારમાં આવે છે ને, જ્ઞાન શક્તિ સહિત અને વૈરાગ શક્તિ સહિત, આ એ બે લીધો. સમજાણું કાંઈ? જ્ઞાન શક્તિ સહિત એટલે સ્વભાવના આશ્રયના ભાન સહિત અને સંસારના ક્લેશના આશ્રય વિનાનો. હવે જે ક્લેશના આશ્રય વિનાનું જ્ઞાન થયું એટલે રાગ અને ક્લેશના પરિણામ જેવી અસ્થિરતાના રહ્યા સંગત દ્રષ્ટિને, એનાથી સ્વાભાવિક વૈરાગ થતો જાય. સ્વભાવમાં જેટલી એકાગ્રતા થાય તો એટલો રાગ ઘટતો જાય. સ્વાભાવિક વૈરાગ પરાયણ થવાથી ત્યારે હવે મુનિપણું લેવા માંગે છે. હવે મુનિપણું લેવા માંગે છે, આવું ભાન થયા પછી મુનિપણું લે છે. એ પહેલા મુનિપણું અનંત સિદ્ધો થયા, અત્યાર સુધીના અનંત સિદ્ધો થયા એને બધા આ વિધાન સેવીને સિદ્ધ પદ લીધો. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, બીજો પંથ હોઈ શકે નહીં. અત્યાર સુધીના જેટલા અનંતા સિદ્ધો થયા એ બધા આ એક જ ઉપાય થયા છે, બીજો કોઈ ઉપાય છે જ નહીં. સમજાય છે? કાંઈ આવું ભાનવાળા અને વૈરાગ સ્વાભાવિક પરાયણ વાળા મુનિપણું લેવાની તૈયાર થઈ ગઈ. મુનિપણું દિગંબર મુનિ લેવાની તૈયારી કરી. આવા ભાનવાળા દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરીને હવે મુનિપણું ગ્રહણ કર્યું. સમજાણો? દ્રવ્યલિંગ બાય નગ્ન દશા અને અંતરમાં 28 મૂળ ગુણના વિકલ્પને પણ દ્રવ્યલિંગ કહે છે. ભાવલિંગ અંતરમાં નિર્વિકલ્પ આનંદ દશા વિતરાગી પરણતી થઈ તેને ભાવલિંગ કહે છે. જેવો ચારિત્ર વધી ગયું હવે ઉલામાં તો હજી સહજ વૈરાગ પરાયણ સ્વભાવના ભાનવાળા આગળ વધ્યા. દ્રવ્યલિંગને ભાવ, દ્રવ્યને ભાવ લિંગને ધારણ કરીને અનંત સિદ્ધો થયા એ રીતે અત્યારે થાય છે માહિતીમાં ભવિષ્યમાં અનંત. આ રીત સિવાય બીજો કોઈ સિદ્ધ થવાનો માર્ગ ત્રણ કાળ ત્રણ લોકને વિશે બીજો નથી. સમજાય છે? કાંઈ એટલે કે છે આવા સહજ વૈરાગ પરાયણ થવાથી દ્રવ્ય ભાવ લિંગ ને કે જે દ્રવ્ય લિંગ પરોક્ષ સંસારમાં યથા જાત એમ કરી 28 ગુણ નું વર્ણન કર્યું છે, જેને એક વસ્ત્ર નો તાણો નથી, તાણા કહેતા ને ધાગા નહીં તલતુસ માત્ર, અને જેને પાત્ર નો કટકો નથી. સાત પરિગ્રહ બધો છૂટી, દ્રવ્ય છૂટી ગયો, એકલી નગ્ન દશા દ્રવ્યલિંગ થઈ ગયું છે. અંતરમાં 28 મૂળ ગુણના ઉભા ઉભા આહાર, એકવાર આહાર, અચેલપણું એવા 28 મૂળ ગુણના વિકલ્પ ઉઠે છે, એને ધારણ કરે છે એમ, દ્રવ્યને ધારણ કરે છે એમ વ્યવહારથી કહ્યું. નિશ્ચયથી ભાવને ધારણ કરે છે અને વ્યવહારથી ધારણ કરે છે એટલે કે ધારણ કરતો નથી, પણ તે વખતે તેવું નિમિત્ત હોય છે માટી ધારણ કરે છે વ્યવહારથી કહેવામાં થયું. જો દ્રવ્ય ભાવ લિંગને ધારણ કરીને માંથી બે શબ્દ નીકળ્યા કે દ્રવ્ય લિંગને ધારણ કરીને એટલે વ્યવહાર, તો વ્યવહારને ધારણ કરીને એટલે કે એને ધારણ કરતો નથી, પણ તેવા વિકલ્પો આવે છે, નગ્ન દશા સહજ થઈ જાય છે, એથી તેને વ્યવહારે ધારણ કર્યું કહ્યું. એટલે કે એમ નથી, પણ નિમિત્તપણું છે માટે ધારણ કરે છે એમ કહ્યું. ભાવલિંગને ધારણ કરીને એ અંતર નિશ્ચય છે. ભાવલિંગ ભેગું છે ને બ્રહ્મચારી ભેગા એ નીચે વ્યવહાર નીચે દ્રવ્ય ભાવ લિંગ ને પણ સાથે છે હો. હા, એમ નહીં કે ભાવલિંગ પ્રગટ્યું છે ને દ્રવ્યલિંગ ન હોય. મુનિ પણ ભાવ છઠ્ઠો ગુણસ્થાનું પ્રગટ્યું ને દ્રવ્યલિંગ નગ્ન દશા અને 28 મૂળ ગુણના વિકલ્પ ન હોય અને બીજા વિકલ્પો હોય એ દ્રવ્ય ભાવ કે વાતને જાણતો નથી. તેથી એક વાત સિદ્ધના ઉપાયના કારણમાં આ વાત ભેગી ગોઠવી છે. સહજ પણ તે દશામાં આવી જાય છે. દ્રવ્યલિંગ અને ભાવલિંગ ને ધારણ કરીને, ધારણ કરીને બે અર્થ કર્યા કે દ્રવ્યલિંગ ધારણ કર્યું એટલે ધારણ કર્યું નથી, પણ નિમિત્ત પણ એવું હોય છે, તે નિમિત્ત 28 મૂળ ગુણના વિકલ્પ જ હોય ત્યાં, અને ભગવાન ગુરુ આદિ કહેતા હોય તેના તરફના વિકલ્પ જ્ઞાન ન હોય સમજવામાં સમજાય છે, અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોય તેને દ્રવ્યલિંગ કહે છે અને ભાવલિંગ. સમ્યક ક્લેશથી થાકેલા જ્ઞાનવાળા હતા, સજ વૈરાગ પરાયણ હતા અને સ્વરૂપમાં સ્થિરતા થઈ ત્યાં ભાવલિંગ નિર્વિકલ્પ વિતરાગી દશા છઠ્ઠા ગુણસ્થાનની પ્રગતિ હાથમાંની પહેલી હાથમાંની સમજાય છે. એવા લિંગને ધારણ કરીને જો અહીં તો હજી ભાવ મુનિ આવ્યું એ વખતે દ્રવ્ય મુનિ પણ નિમિત્ત પણ કેવું એની ઓળખાણ આપી, એ પહેલા એનો સજ વૈરાગ અને સ્વભાવ તરફનો ભાવ અને કલેશ તરફનો થાક એનું વર્ણન કર્યું કે અનંત જીવો જેટલા થયા સિદ્ધો એની આજ એક વિધાન વિધિ, એમાં બીજી વિધાન વિધિ ત્રણ કાળ ત્રણ લોકમાં છે નહીં. ઓ સમજાણું કો આ નિયમસાર કુમકુંદાચાર કહે છે કે નહીં આ હે. હવે પાછું ખૂબી લે છે, આવું દ્રવ્યલિંગ ને ભાવલિંગ ધારણ કર્યું, વૈરાગ થયો તો જબર એથી સ્વરૂપમાં ફિરતા થઈ ગઈ અને ભાવલિંગ આવ્યું, અને બાયમાં દ્રવ્યલિંગ ને અભ્યંતરમાં પણ વિકલ્પો 28 મૂળ ગુણના રહી ગયા. હવે સિદ્ધપદ કેમ પામ્યા, પછી મુનિ પહેલું સમ્યક દર્શન કેમ પામ્યા, પછી મુનિપણું કેમ પામ્યા, અને હવે સિદ્ધપદ કેમ પામે એની વ્યાખ્યા છે. સમજાય છે કાંઈ ઠીક આવ્યું છે રામજીભાઈ, અધિકાર ઠીક આવ્યો તમારામાં. દેવલિંગ ભાવલિંગ ધારણ કરીને એમ કહ્યું છે ને હિમંતભાઈ, પછી ને હવે ભાવલિંગ ધારણ કર્યા પછી શું કર્યું. હું કેમ કે પહેલું તો ભાઈ ક્લેશથી થાક્યા અને સ્વભાવનો આશ્રય લીધો અને સમ્યક દર્શન જ્ઞાન પામ્યા, પછી શું કર્યું. પાદરું સમ્યક દર્શનમાં કેવું જ્ઞાન થઈ ગયું થઈ જાય છે કે ના, જો આ દ્રવ્યલિંગ ને ભાવલિંગ ધારણ કરે તો મુનિપણું થાય એમ કીધું છે. દ્રવ્યલિંગ ધારણ નથી કર્યું મુનિપણું આવી જાય એમ છે નહીં. દ્રવ્યલિંગ મુનિપણું નગ્ન દશા ને અત્યારે વિકલ્પ ઉઠે લઉં તે વિના ભાવલિંગ આવે નહીં, સમજાય છે એમ સાથે વાત કરી છે. કોકે પાદરો એમને ભાવલિંગ આવી જાય, નવ નવ કોટી મનવચન ને કાયા કરણ કરાવણ અનુમોદન નવ કોટી કરણ કારણ મૂર્ધનથી પરિગ્રહ હિંસા જૂઠું ન છૂટે ત્યાં સુધી ભાવલિંગ પ્રગટ થાય નહીં એ વાત સાથે લીધે દ્રઢ ભાવલિંગ ધારણ કરીને સમજાય છે. હવે ધારણ કર્યા પછી કોકને એમ થાય કે ભાઈ ભાવલિંગ તો ધારણ કર્યું સ્વભાવમાં તીર્થ ક્લેશ થી થાય ક્યાં ત્યાં સમ્યક દર્શન બતાવ્યું સહજ વૈરાગ પરાયણ થઈને મુનિ પણ બતાવ્યું. હવે મુનિ થયા પછી શું કર્યું સિદ્ધ પદ લેવા માટે કોઈ ક્રિયા કરી અપવા કર્યા ત્યાગ કર્યા ખૂબ અભિગ્રહ નિયમ એ કરીને કોઈ થયા તો કે છે પરમ ગુરુના પ્રસાદથી જોવા પરમ ગુરુ લાયા એને સમજાવનાર પેલા નિમિત્ત હતા સમ્યક દર્શનમાં પરમ ગુરુ હતા ચારિત્રમાં પરમ ગુરુ હતા અને મુનિ પણ અમારી તે પહેલું પરમ ગુરુ એ જે કહ્યું હતું પહેલું સમ્યક દર્શનમાં પણ પરમ ગુરુ ને આધાર સમ્યક દર્શન સ્વભાવને આશરે થાય પછી પણ સહજ વૈરાગ પરાયણ થાય ત્યારે મુનિ પણ એવું પરમ ગુરુ એ કહેલું અને પછી પણ પરમ ગુરુ એ સિદ્ધ પદ પ્રાપ્તિ પહેલા મુનિપણા પછી શું કહ્યું કે પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત નિમિત્ત લીધો કુગુરુ કે કુદેવ કુશાસ્ત્ર એમાં નિમિત્ત હોઈ શકે પેલા સમ્યક દર્શનમાં ન હોય મુનિપણામાં મિથ્યા દ્રષ્ટિ નિમિત્ત ન હોય સમજાય છે અને પછી પણ એને મુનિપણામાં આગળ વૃદ્ધિ કેવળ જ્ઞાન પામવામાં નિમિત્ત કોણ હોય એ પણ અહીંયા બતાવે સુંદરભાઈ છે કે નહીં આમાં ત્રણે કે પરમ ગુરુ કોણ હોય છે એટલે ચરણાનું યોગ વાળા મિથ્યા દ્રષ્ટિ અરે ભગવાન સમજાય છે કાય પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત જો નિમિત્તની પ્રસાદી મળી નિમિત્ત સદગુરુ જ્ઞાની મળ્યા પરમ ગુરુ સંત અહીંયા ભાવલિંગી મુનિની વ્યાખ્યા છે ભાવલિંગી નગ્ન દિગંબર બાહ્યમાં અંતરમાં ભાવલિંગ સંતપણું છઠ્ઠા ગુણસ્થાન સાતમાનું પ્રેક્ષ્યું છે એવા ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વળી લ્યો આ સિદ્ધપદ કેમ પામ્યા પછી મુનિઓ મુનિ કે પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલો પરમાત્મનો અભ્યાસ એટલે સમ્યક જ્ઞાનનો અભ્યાસ અંતર જ્ઞાનાનંદમાં ભાવ સ્વભાવમાં અભ્યાસ કરતા એકાગ્ર જ્ઞાનમાં કરતા પરમાત્મે એ કહ્યું ગુરુ એ કહ્યું પરમાત્મે એમ કહ્યું કે હવે તો આ રીતે દ્રવ્યને ભાવ મુનિ થયો જ્ઞાનના સ્વભાવમાં જ એકાગ્ર થા એકાગ્ર થાય તો પ્રતીત તો હતી ભાન તો હતો પણ પરમ ગુરુએ જે કીધું પહેલેથી કીધું તેના અભ્યાસમાં પડ્યો છે. પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ પહેલેથી જે પરમાગમનો અભ્યાસ કર્યો હતો પરમાગમ કીધા છો સમજાય છે જે સનાતન સર્વજ્ઞના કહેલા વાસ્તવિક દેવગુરુ શાસ્ત્ર છઠ દ્રવ્ય ગુણ ને પર્યાય આદિની વ્યાખ્યા જે પૂરણ નિર્દોષ અને પરમ સત્ય છે એવા પરમાગમના અભ્યાસ વડે એ પરમાગમ જેને મળ્યા એના નિમિત્તમાં એનું લક્ષ છોડીને સ્વભાવનું ભાન કર્યું એનું લક્ષ છોડી પરમાગમ સંભળાવ્યું ગુરુએ જો આવો મુનિ પણ આવો મુનિ પણ સાંભળતા સાંભળતા પણ વિકલ્પ હતો સ્વભાવનો આશ્રય લઈને મુનિ થયા અને પછી પણ પરમાગમના અભ્યાસ વડે પરમાગમ કે છે જ્ઞાયક મૂર્તિ છો એમાં પછી શરૂઆતમાં જ્ઞાનમાં ઠર્યો મુનિપણામાં નિર્વિકલ્પ સ્થિરતામાં ઠર્યો અને પછી પણ જ્ઞાનના એકાગ્ર અભ્યાસમાં કરતા કરતા કેવળ જ્ઞાન પામે છે બીજા કોઈ ઉપાય કેવળ જ્ઞાન પામવાની રીતને વિધાન નથી. સમજાય છે કાંઈ એ પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા એટલે પરમગુરુ સર્વજ્ઞ પરમાત્મા અથવા સંતો મુનિઓ ભાવલિંગી મુનિ એનાથી પ્રાસાદથી મળેલો પ્રાસાદથી મળેલો એટલે એ પાત્ર થયેલો મુનિ જે થયો ચમકીથી તે પાત્ર થયો ત્યારે પ્રસાદથી મળેલું એમ કહેવામાં આવ્યું. શું મળ્યું પરમાગમનો અભ્યાસ પરમાગમ એવા જે શાસ્ત્રો કે છે કે મુનિને તો સ્વાધ્યાય મુખ છે સ્વાધ્યાય ને ધ્યાન સ્વાધ્યાય ને આપે ને મુનિ ભાવલિંગી સંત વિચરતે જંગલ મેં એને સ્વાધ્યાય ને ધ્યાન બે જ કર્તવ્ય છે તો કે પરમજ્ઞમ નો અભ્યાસ એમાં ધ્યાન ને સ્વાધ્યાય બે આવી ગયા. સમજાણું કાંઈ સર્વજ્ઞે કહેલા જે શાસ્ત્રો પરમ સત્ય છે તેનું ભાન થયું હતું તેમાં લીનતા સ્વરૂપમાં ફરીથી પછી પણ કે છે જ્ઞાનનો જ અભ્યાસ ફરતા ફરતા ધ્યાન થઈ જાય જ્ઞાનનો સ્વાધ્યાય ફરતા ફરતા ધ્યાન થઈ જાય છઠ્ઠે ગુણસાન વિકલ્પાર્થ સ્વાધ્યાય આત્મે ધ્યાન થઈ જાય સ્વાધ્યાય ને ધ્યાન સ્વાધ્યાય ને છઠ્ઠે ગુણસાનાર્થ વિકલ્પ સ્વાધ્યાય થઈ જાય તો પણ અંદર પ્રણતી તો નિર્મળ પાછું ધ્યાન થઈ જાય સ્વાધ્યાય ને ધ્યાન સ્વાધ્યાય ને ધ્યાન એવા પરમા યમના અભ્યાસ વળી સિદ્ધ ક્ષેત્ર ને પામીને ઓહો એ સિદ્ધ ક્ષેત્ર ને પામી નો અર્થ સિદ્ધપણું પામી સિદ્ધ ક્ષેત્રમાં કોણ પામે સિદ્ધ ક્ષેત્ર તો અહીં છે ખરું નિશ્ચય સિદ્ધ ક્ષેત્ર શું કહ્યું આ નિશ્ચય સિદ્ધ ક્ષેત્ર પામી ને આ આત્મા નિર્મળ થયો સિદ્ધ ક્ષેત્ર તો અહીં છે ઉલનું વ્યવહાર એ સિદ્ધ ક્ષેત્ર છે બહારનું અસંગ પ્રદેશમાં પોતે પોતાની પર્યાયમાં પહેલું સમ્યક દર્શન પામી સહજ વૈરાગ પામી દ્રવ્યભાવલિંગ મુનિ થઈ અને આ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા નિર્મળ પૂરણ સિદ્ધ પર્યાય અહીં થઈ ગઈ અસંગ પ્રદેશી પર્યાય સિદ્ધ એ સિદ્ધ ક્ષેત્ર અહીં છે આ તો નિશ્ચય સિદ્ધ ક્ષેત્ર નહીં સિદ્ધ ક્ષેત્ર નીચે અહીં પામ્યા તર વ્યવહાર ત્યાં કો સમજાણો અભ્યાસ પરમાયમના અભ્યાસ વડે એક સિદ્ધાંત લીધો છે કોઈ આવી ક્રિયાનો અભ્યાસ ને વ્રત તપનો અભ્યાસ ને અઠ્યાવી મૂળ ગુણ નો અભ્યાસ ને એમ નથી મુનિ પણ પછી એવા અઠ્યાવી મૂળ ગુણ અભ્યાસ વડે કેવળ પામે એમ છે નહીં સમજાય છે કાંઈ એટલો માર્ગ ફેરફાર ઊંધો એક નિવૃત્ત નો માર્ગ ને એક સિદ્ધ નો માર્ગ એટલો ફેર છે કે સિદ્ધ ને માર્ગે આ ચાલ્યા એનાથી વિરુદ્ધ ને માર્ગે નિગુદ માં હાલ્યા નહી સાચું છે આ એવું તો ખરા ગ્લાટ મારીને વાત કરે છે આ સિદ્ધ ને માર્ગે પામ્યા તે સિદ્ધ થયા એ પરમાગમ ના અભ્યાસ વળી પરમ ગુરુ ના પ્રસાદ માં કહ્યું કે તમે પરમાગમે કહેલું આત્મ સ્વરૂપ તેના અભ્યાસમાં રહેજો આનંદ ના અભ્યાસમાં રહેજો એમાં અનરક્ષ થાય ત્યારે વિકલ્પ સ્વાધ્યાય નો હોય છે હોય છે એ વિકલ્પ નો અભ્યાસ કરે છે એમ કેવું એ નિમિત્ત થી છે અંતર નો અભ્યાસ કરે છે તે નિશ્ચય થી છે ક્ષેત્ર ને પામી ને એટલે સિદ્ધપણું પામી ને પરમાત્મ દશા ની નિર્મળ અવસ્થા પામી ને શરૂઆત થી ઠેર સુધી ની વિધિ આટલામાં આવી ગઈ આનાથી વિરુદ્ધ હોય એ વિતરાગ નો માર્ગ નથી કો સમજાણું ભાઈ શું પામ્યા હવે કે છે પામીને પણ શું ભાવ પામ્યા એ તો ક્ષેત્ર ની વાત કરી અસંગ પ્રદેશી સિદ્ધ ક્ષેત્ર પોતાનું નિશ્ચય પામ્યા બાઈ માં બાઈ સિદ્ધ ક્ષેત્ર પર્યાય કેવી થઈ પર્યાય કેવી પ્રગતિ કે અવ્યા બાદ બાધા રહી એની પર્યાય ને કોઈ હવે વિધન છે નહીં સકળ વિમો સર્વથા નિર્મળ સર્વથા નિર્મળ વિઘન નથી નકારથી લીધું હકારથી સકળ વિમો સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન લો જ્ઞાન પામ્યા બાધા પામ્યા ત્યારે જ્ઞાન આશ્રય કર્યો જ્ઞાન નો જ્ઞાનના આશ્રમમાં વૈરાગ થયો જ્ઞાનના આશ્રમમાં મુનિપણું થયો પાછા જ્ઞાનને આશ્રમ કેવું જ્ઞાન પામ્યા તો પામ્યા કેવું જ્ઞાન સમજાણું કાંઈ કેવળ જ્ઞાન અવ્યાબાદ અને સકળ એ કેવળ જ્ઞાનને કોઈ વિઘન નથી કે કેવળ જ્ઞાન પર્યાય થઈ હવે પાછી પડે એ અને સર્વથા નિર્મળ છે એટલે બિલકુલ એમાં અલ્પજ્ઞતાની મલિનતા રહી નથી અને કેવળ દર્શન પૂરણ દર્શન કેવળ સુખ પૂરણ સુખ કેવળ વીર્યયુક્ત કેવળ એકલું વીર્ય પર્યાય પ્રગતિ એવા યુક્ત સિદ્ધાત્માઓ થઈ ગયા એવા સિદ્ધાત્માઓ થઈ ગયા અનંતા સિદ્ધો આ વિધિએ વર્તમાં ઈરવતમાં માવીદેમાં તો મેં ત્યાં થાય તે આ વિધિ થાય છે. આ વિધિ થી બીજી વિધિ નો આશ્રય લેવા જાય કે બીજો માર્ગ લેવા જાય એ માર્ગ છે નહીં, કુમાર્ગ છે અમાર્ગ છે, વિપરીત માર્ગ છે. આ સિવાય કીધું બીજો કોઈ માર્ગ છે નહીં. કો સમજાણું કઈ સિદ્ધાર્થમાં ઓ થઈ ગયા. આ ચતુર્ષ લીધા કેવો જ્ઞાન કેવું દર્શન સુખ સુખમાં ચારિત્રાજ્ય કે જે સિદ્ધાત્માઓ એ સિદ્ધાત્માઓ કેવા છે. પેલું કહ્યું તો સંસાર ક્લેશ વાળા થયા તક આ જ્ઞાન ના પામીને, એટલે ન્યા કારણ શુદ્ધ જીવને આશ્રય સમ્યક જ્ઞાન પામ્યા. કારણ શુદ્ધ જીવને આશ્રય અને અહીંયા વધ્યા કે જે સિદ્ધાત્માઓ કાર્ય સમયસા સ્વરૂપ થયેલો. સમજાણો નીચે કાર્ય શુદ્ધ કાર્ય પેક્ષા શુદ્ધ છે એ કાર્ય થયું ને, પર્યાય કાર્ય છે, પૂરણ પર્યાય કાર્ય છે, પૂરણ પર્યાય તે કાર્ય સમયસારૂપ થઈ ગયા. કાર્ય સમયસારૂપ છે એટલે કે કાર્ય શુદ્ધ છે, કાર્ય સમયસાર રૂપ છે એટલે કાર્ય શુદ્ધ, એટલે કાર્ય શુદ્ધ જીવ છે. કાર્ય શુદ્ધ જીવ સિદ્ધ છે, કાર્ય શુદ્ધ જીવ, કાર્ય સમયસાર અથવા કાર્ય શુદ્ધ, જેમ કાર્ય શુદ્ધ છે પૂરણ મિત્રો કાર્ય થી મોક્ષ માર્ગ માં પુરાય. આમાં તો ઘણો ઘણો લેખ છે. આમ રાગ ક્લેશ પહેલા સંસાર પર્યાય હતી, એ સંસાર પર્યાય હોય તો એમાં નિમિત્ત કર્મ નું પણ એની સામે જોવાનું હતું, અને વિકાર ની રૂચિ છૂટી સ્વભાવ સામે આવ્યો, એનું જ્ઞાન ફર્યું, શ્રદ્ધા ફરી, ચારિત્ર ફર્યું, વીર્ય ફર્યું, બધું એવા ગુણોની સાબિતી, પર્યાયની સાબિતી, પરમની સાબિતી, નિતની સાબિતી, નિમિત્તની, વિકારમાં નિમિત્ત એ હતા, નિર્વિકાર સમ્યક દર્શનમાં નિમિત્ત સાચા દેવગુરુ અને ધર્મ અને પરમાયમના ઉપદેશક ગુરુ હતા, એ નિમિત્ત હતા. આમ સમજા જ્ઞાતિ છોડીને સ્વભાવનો આશ્રય કર્યો હતા ભાન પામ્યા. એમ બધી વાત થોડામાં આપી છે. સમજાણું કઈ